நமோ நுரே சௌரியந்தானம் நமோ நுரே சௌசிதானம் நமோ நுரே சௌராயிரியானம் நமோ நுரே சௌஜாயானம் நமோ நுரே சௌ திராவதி சாவணம் ஓம்காரம் எங்கும் சயோக்த நித்யம் ஜாயந்தி யோகின காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம மங்கிலம் பகவான் மகிழம் ஊக்கமோகி மங்களம் குன்கொண்டாரி உஜயந்திரம் ஓசு மங்களம் நம சுமதி சாராய்
વિશ્વમાં જે સ્વભાવ ભેદ કર્યા વિના શું કે છે જેણે વાત છે એમનો દ્રવ્ય કોને કહેવું ગુણ કોને કહેવા પર્યાય કોને કહેવી દ્રવ્ય એ ઉત્પાદ વયને સ્વભાવ ભેદ કહ્યા વિના અભેદ છે સ્વભાવ ભેદ કહ્યા વિના ઉત્પાદ વયને ધ્રુવ નવી અવસ્થા ઉત્પન્ન થાય પુરાણી અવસ્થા વ્યયિત નાશ થાય અને ધ્રુવપણે કાયમ રહે આ દરેક વસ્તુનો આવો સ્વભાવ છે આત્મા પણ પોતાના ઉત્પાદન ધ્રુવ સાહિત્ય દ્રવ છે એના ઉત્પાદન માટે બીજાની જરૂર નથી તેમ બીજા દ્રવના આત્મા સિવાય શરીરવાણી આદિ બધી ચીજો એની અવસ્થા જ ઉત્પન્ન થાય એનો ઉત્પાદ ભાઈ ધ્રુવ એનો સ્વભાવ ભેદ કર્યા વિના દ્રવ સ્વરૂપ છે એના ઉત્પાદની પર્યાય કરવા માટે બીજું દ્રવ કરે એમ બને નહીં જેની વાત છે ભાઈ તત્વની વાત અનંતકાળમાં એણે સાંભળી નથી સમજો નથી સ્વભાવ ભેદ કર્યા વિના દ્રવ વસ્તુ ઉત્પાદ વયને ધ્રુવ ત્રયથી અને ગુણ પર્યાય દ્વયથી રક્ષિત થાય છે દરેક વસ્તુ એમાં આત્મા નવી અવસ્થા ઉત્પન્ન થાય પુરાણી વ્યય થાય ધ્રુવ અને ગુણ જે ધ્રુવ અને પર્યાય અવસ્થા એ ત્રણ ઉત્પાદ વયને ધ્રુવ અને ગુણ પર્યાય એનાથી દ્રવ લક્ષ થાય છે એ એના લક્ષણો છે અને એનાથી દ્રવ જણાય છે આત્મદ્રવ સચિદાનંદ પ્રભુ પૂર્ણ સ્વરૂપથી ભરેલો પ્રભુ એ પણ એના ઉત્પાદ એને ધ્રુવ ને ગુણ પર્યાયથી જણાય છે કોઈ દેવગુરુ શાસ્ત્રથી પુષ્ટ શાસ્ત્રથી એ જણાય એવો નથી એમ કે છે એ તો ગુરુગમ એટલે એને હોય એવું આ ભાવમાં કા પરભાવમાં કંઈક સત્સમાગમ સાચો સત્સમાગમ હોય એટલું પણ એનાથી પામે છે એમ નથી એ તો દેશના બધી હોય છે એથી પામે છે એનાથી એમ નથી એનું રક્ષણ તો ભગવાન આત્મા સચિદાનંદ પ્રભુ એનું રક્ષણ તો એનો ઉત્પાદ હોય ધ્રુવથી તે જણાય અને કાંઈ ધ્રુવ એટલે ગુણ અને ઉત્પાદ હોય એટલે પર્યાય ગુણ પર્યાયથી જણાય એમાં આ પરમાણુ છે શરીર જળ ધૂળ એનો એક એક પરમાણુ પણ એના ઉત્પાદ હોય ધ્રુવથી જણાય અને તેના ગુણ પર્યાયથી જણાય જેની વાત છે ભાઈ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિકાળ જ્ઞાની પરમાત્માની આ વાણી બહુ જીણું એ સ્વભાવ ભેદ કર્યા વિના ઉત્પાદ હોય ધ્રુવ અને ગુણ પર્યાય નો સ્વભાવ ભેદ કર્યા વિના વસ્તુ છે ઉત્પાદ હોય ધ્રુવ પણ એનો સ્વભાવ છે અને ગુણ પર્યાય એનો સ્વભાવ છે આમ કઈ સમજવું નહીં, અને બહારથી કઈ ભક્તિ કરીએ ને પૂજા કરીએ ને દાન દયા કરીએ ને ધર્મ થઈ જાય. ભાઈ જેની વાત છે બાપુ, એવી વાતો તો અનંત વાર કરી છે. અહીંયા તો દ્રવજી ચૈતન ભગવાન પૂર્ણાનંદ ને અતિન્દ્રિય અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. એના ઉત્પાદો એને ધ્રુવથી સ્વભાવ ભેદ કર્યા વિના તેનાથી જણાવ્યો છે, અને તેના ગુણ અને પર્યાય તો ઉત્પાદ રીતે પર્યાય છે, ધ્રુવ છે ગુણ છે. બીજી રીતે કહ્યું બે માં, પણ ત્રણ થઈને કહ્યું, આ બે થઈને કહ્યું, પણ ત્રણ થઈને પણ સ્વભાવ ભેદ વિના દ્રવ છે, અને ગુણ પર્યાય પણ સ્વભાવ ભેદ વિના એ પણ ગુણ પર્યાય તો દ્રવ છે. દ્રવિકા પૈસો નહીં હો, દ્રવિક વસ્તુ જે અનાદિ પરમાત્મા આત્મા અનાદિ છે, એમાં પરમાણુ જે શરીર જળ માટી એના પરમાણુ જે છે એ અનાદિ છે. એ પરમાણુના ઉત્પાદ હોય ધ્રુવથી પરમાણુ દ્રવ જણાય, કાંઈ એના ગુણ કાયમ રહેનારા બદલતી અવસ્થાથી જણાય, એમ ભગવાન આત્મા એના ઉત્પાદ હોય ધ્રુવથી જણાય. કારણ ગુણ પર્યાય તો પણ એક જ છે, ગુણ પર્યાયથી તે રક્ષ થાય, રક્ષ કરનાર છે ગુણ પર્યાય. દ્રવનું દ્રવ, દ્રવ જે વસ્તુ છે, પૂર્ણાનંદનો નાદ પ્રભુ, અતિન્દ્રિય આનંદનો સાગર ને અનંત ગુણનો ધામ, અનંત ચૈતન રત્નાકર પ્રભુ આત્મા છે. એની દ્રષ્ટિ કરવા માટે કે છે કે એને ઉત્પાદન ધ્રુવથી તેને જણાવ્યો છે. કેમ કે દ્રષ્ટિ જે થાય છે એ ઉત્પાદની છે. પ્રથમ ધર્મ સમ્યક દર્શન થાય એ પણ ઉત્પાદ છે, પૂર્વની પર્યાયનો વ્યય છે, અને કાયમ ટકનું તેનો ધ્રુવને ગુણ છે. એટલે એ દ્રષ્ટિનો વિષય ત્રિકાળી દ્રવ છે, એ ઉત્પાદથી તે જણાય એવો દ્રવ છે. એ રાગ ને દયાદાન ને વ્રત ભક્તિ ને એ વિકારની પર્યાય છે તો એની પર્યાય, પણ એને જણાવ એનાથી ખસીને જાણવું છે દ્રવ. એટલે જેનું લક્ષ્ય એ પર્યાય ને ગુણ તે દ્રવ, ઉત્પાદ ભય ને ધ્રુવ તે દ્રવ. એ ઉત્પાદ ભયમાં વિકારી પર્યાય આવી ગઈ, ગુણ પર્યાયમાં વિકારી અવિકારી બે આવી ગઈ. આય તો એને લક્ષણ કહ્યું છે. એ લક્ષક આખું ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એની ઉત્પાદ અવસ્થા નવી અવસ્થા ઉત્પન્ન થાય, પૂર્વની અવસ્થા બદલતી પર્યાયનો વ્યય નાશ થાય, અને કાયમ સદૃશપણે રહેનારો ભગવાન ધ્રુવ, એમ ગુણ છે તે કાયમ રહેનારો છે, અને પર્યાય તે ઉત્પાદય વાળી છે. એ ગુણ પર્યાયથી પણ તે જણાય, અને ઉત્પાદ ભય ધ્રુવથી સ્વભાવ ભેદ કર્યા વિના તે જણાય. હવે આવું કેદી સાંભળ્યું ન હોય, અને એમને એમ ધર્મ થઈ જાય બહારથી. દેવગુરુની ભક્તિ કહો બસ, એનાથી થઈ જશે, ધૂળે નહીં થાય સાંભળને. એ તો રાગ છે, રાગ આય થાય છે આત્મામાં, એની પર્યાયમાં. એના લક્ષણથી જાણવું હોય તો તે દ્રવ જણાય, એવી રીતે એ લક્ષણ લીધું છે. 85 કમે લીધું છે. ભલે વિકાર પર્યાય ઉત્પન્ન થાય અને વિકાર વ્યય થાય, નિર્વિકારી ધ્રુવ રહે, એ નિર્વિકારી ધ્રુવ ગુણ રહે, અને વિકારી અવિકારી પર્યાય, પણ એ પર્યાય ને ગુણથી જણાવવા લાયક દ્રવ છે. અરે અરે આવું નવ વાત, નવરાશ ક્યાં એની વાત. લોકો પછી એમ કે ને બાપુ, અનંતકાળ અનંતકાળ વિદ્યો ભાઈ, એ દ્રવ વસ્તુ શું છે, ચૈતન્ય ભગવાન કોણ છે, એની એને ખબર નથી. બહારથી કાં તો આપણે વિષય છોડો, બાયણી છોકરો છોકરા છોડો, દુકાન ધંધો છોડો, ધૂળીથી અનનમાં છોડી, એ ક્યાં ગ્રહણ કર્યું હતું તે છોડે. પર વસ્તુનો ત્યાગ ગ્રહણ આત્મામાં છે જ નહીં. આખરી વાત છે ભાઈ, આત્મા પ્રભુ છે, એના ગુણ પર્યાય ને ઉત્પાદ હોય ધ્રુવથી એ સ્વભાવ ભેદ થઈ આવી નથી જણાય. એ પર વસ્તુનો તો એમાં ત્યાગ જ છે અનાદિથી, પર વસ્તુ તેને ગ્રહી જ નથી. ભગવાન આત્મા એણે એક પરમાણુ પણ ગ્રહ્યો નથી. તો ભાઈડી છોકરાની દુકાનને પૈસા ગ્રહ્યા હતા અને એને છોડ્યા, એ વાત સ્વરૂપમાં નથી. કે ભાઈ બાયડી છોકરા બાયડી હતી તો છોડી, હજારો રાણી છોડીને દીક્ષા લીધી, એથી દીક્ષા ચારિત્ર છે એમ નથી. પરના ત્યાગ ગ્રહણથી રહી તો પ્રભુ ત્રિકાળ છે. હવે એ ત્રિકાળ જે વસ્તુ છે એની દ્રષ્ટિ કરવી હોય ને એને ઓળખવો હોય તો એના ઉત્પાદ હોય ધ્રુવ ને ગુણ પર્યાય સ્વભાવ ભેદ, એ જે દ્રવનો સ્વભાવ છે એ જ ગુણ પર્યાય ને ઉત્પાદ હોય નો સ્વભાવ, સ્વભાવ જુદો પડીને આ જણાય આત્મા એમ નથી. છે નીચે છે ઉત્પાદ ભય ધ્રુવમય ઉત્પાદ ભય ને ધ્રુવ એ ત્રિપુટી ત્રણ સમૂહ છે. ગુણ પર્યાય દ્રવ ગુણ ને પર્યાય યુગલ બે નો સમૂહ છે. લક્ષી થાય લક્ષ્મ થાય ઓળખાય છે. ઉત્પાદ ધ્રુવ ગુણ પર્યાય તે લક્ષણો છે અને દ્રવ તે લક્ષ છે. હવે આવી વાત બાપુ. આ તો જળ છે માટી ધૂળ છે, શરીર આ તો માટી ધૂળ છે, ક્રમ અંદર છે એ પણ માટી ધૂળ છે, સ્ત્રી કુટુંબ પરિવાર એ તો પર વસ્તુ છે, એમાં કંઈ તારો સ્વભાવ છે અને તારી પર્યાયમાં એ છે એમ છે નહીં. હા, તારી પર્યાયમાં વિકાર ને અવિકારી દશા થાય અને કાયમ રહેનારું ધ્રુવ રહે તો એ ધ્રુવ ને ઉત્પાદ વયથી લક્ષ તો દ્રવ કરવાનું છે. ક્યાં કોના છે આ સમજાણું કાંઈ? હા, ઘણી વાત છે ભાઈ. અનંત કાળમાં એને આત્મતત્વનો વાસ્તવિક વિચાર જ કર્યો નથી. એમને જીવન ગયા જાણ્યા ધર્મ થઈ ગયો એમને. ઉત્પાદ ભય ધ્રુવ ત્રયથી અને ગુણ પર્યાય દયથી નક્ષી થાય છે, તે દ્રવ છે. થઈ જ રહ્યો પરમાણુને ઓળખો હોય તો એ ગતિ કરે છે એવી જે પર્યાય અને સ્થિર રહે છે એવી જે પર્યાય ઉત્પાદ વય અને કાયમ રહે છે એવું જે ધ્રુવ, એ ઉત્પાદ વયથી અને ધ્રુવથી તે પરમાણુ જણાય છે. એ આમ ગતિ થઈ માટે આત્મા એની ગતિ કરી ને પર્યાય કરી. શું વસ્તુ! આ શરીર ચાલે છે આમ તે આત્મા એની એ ઉત્પાદ છે એમ નથી. તો ઉત્પાદ રહીને ધ્રુવથી તો પરમાણુ જણાય છે. હે, હા હા હા, આવી સત્વાત ક્યાં છે? લોકો ઉગે ઉગે આખી જિંદગી ઉગાડે, તત્વની વાતની ખબર ન હોય. હા હા, કે છે કે એ ઉત્પાદ રહીને ધ્રુવ ને ગુણ પર્યાય દ્વયથી લક્ષણ કોણ? તે દ્રવ છે. ચાહે તો પરમાણુ હો રજકણ, આ કંઈ એક ચીજ નથી. આના કટકા કરતા કરતા છેલ્લો પોઈન્ટ રહે તે પરમાણુ, એ પરમાણુ પણ તેના ઉત્પાદ હોય ધ્રુવ અને ગુણ પર્યાય સ્વભાવવિધ કર્યા વિના તેના લક્ષણથી લક્ષણ છે. એવું છે. બીજા આત્માએ તેને હલાયો અને આત્મા બોલે ભાષા એ આત્માએ કરી છે એમ છે નહીં. કેમ કે ભાષાના પરમાણુમાં પણ ભાષા પર્યાયપણે ઉત્પન્ન થવું અને પૂર્વની વચન વર્ગણા સમૂચે હતી તેનો વ્યય થવો અને પરમાણુપણે કાયમ રહેવું એવું એક પૂતપાત્રને ધ્રુવથી ભાષાના પરમાણુ ના ઓળખાય છે, એનાથી આત્મા છે અંદર બોલે છે માટે એમ ઓળખે એમ છે નહીં. આવું સ્વરૂપ સર્વજ્ઞ ભગવાન પરમેશ્વર ત્રિલોકનાથ એક સમયમાં ત્રણ કાળ ત્રણ પ્રભુએ જોયા એ પરમેશ્વરની આ વાણી છે. ભાઈ તું પણ પરમેશ્વર છો, પણ તારા પરમેશ્વરને ઓળખવા માટે તારા ઉત્પાદ હોય ને ધ્રુવ જોઈએ. બરોબર છે, ધ્રુવ એને ઉત્પાદ હોય ને ધ્રુવ એને જાણવું ને છે તો ધ્રુવ પણ એ ઉત્પાદ એને ધ્રુવથી જણાવ્યો એનો સ્વભાવ ગ્રેવી નાનાથી જણાય. એમ ભાષા તો સાદી છે પ્રભુ, વસ્તુ કઈ એવી છે. અત્યારે તો ગડબડ એટલી ચાલી છે કે આ વાત એવું લાગે કાતે ક્યાંની વાત કરે છે. ભાઈ તારા ઘરની વાત છે પ્રભુ, તને તારી ખબર નથી. તું શરીરને ચલાવે માટે એમ કે છે ને હાલે ચાલે તે ત્રસ જીવ, એમ નથી કે છે. હાલે ચાલે ની જે પર્યાય છે અને પેલી થીર હતી એનો વ્યય થઈને હાલવા ચાલવા ઉત્પાદ થયો અને પરમાણુ પણ કાયમ રહ્યો, એનાથી તો પરમાણુ દ્રવ જણાય છે, એનાથી આત્મા જણાય છે. કે ભાષા કરે માટે તે આશમાં આત્મા છે એમ નથી પ્રભુ. આવી વાત છે. તેમાં સ્વભાવ એ સ્વભાવ આવ્યો, એક ઉત્પાદ ભાઈ અને ધ્રુવ ત્રણ ચાર આવ્યા, હું ને પર્યાય છ આવ્યા. શુદ્ધ શબ્દો કયા? સ્વભાવ ઉત્પાદ ભાઈ ધ્રુવ ગુણ ને પર્યાય છ ની વ્યાખ્યા, છ શબ્દો થયા તેની વ્યાખ્યા. તેમાં દ્રવ્યનો સ્વભાવ દરેક પરમાણુ અને દરેક ભગવાન આત્મા એનો દ્રવ્યનો સ્વભાવ તે અસ્તિત્વ સામાન્ય રૂપ અન્વય એટલે આમ ચોથો કરો છે 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 એવું જે અસ્તિત્વ એકરૂપ દ્રવ્યનો સ્વભાવ તે અન્વય નામ એકરૂપતા સદ્રશ ભાવ ત્રિકાળી. છે દ્રવ્યનો સ્વભાવ તે અસ્તિત્વ સામાન રૂપ અન્વય છે 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 આદિ નથી અંત નથી એવી ચીજ અંદર છે, ચાહે તો પરમાણુ હો કે ચાહે તો આત્મા હો. એ છે 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 અસ્તિત્વ નામ હયાતી એ અસ્તિત્વ સામાન્ય રૂપ તેને અન્વય એટલે કાયમ રહેનારી ચીજ કહીએ. હવે અસ્તિત્વના બે પ્રકાર છે 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 એ અસ્તિત્વનું હયાતીનું સ્વરૂપ આત્માનું ને પરમાણુ, પરમાણુ પણ છે છે ને છે ના બીજા ચાર તો ભલે એના જાણવામાં ન આવે. આ છે ને હા શરીર આ નાક. એક વાર નિયમસારમાં કહ્યું બ્રહ્મબળદારી પ્રભુ તો સ્ત્રીના શરીરની વિભૂતિને સ્મરતા આવું સુંદર છે ને આવું શરીર છે આવું આ છે ને આવું એને સ્મૃતિમાં પ્રભુ તું ભૂલાઈ જાય છે. એના શરીરની આકૃતિ શરીરનું સંસ્થાન શરીરના અવયવોની સ્થિતિ સ્ત્રીના સ્ત્રી પ્રમાણે એ તો જળની વિભૂતિ જળની વિભૂતિ છે. એ સ્ત્રીની વિભૂતિને દેખી પ્રભુ તું ભૂલાઈ જા છે, તારી વિભૂતિ અંદર ગુણ પર્યાયથી જણાવી ચીજ છે અને તું ભૂલી જા છે. એમ સ્ત્રી ને પુરુષ, પુરુષની સુંદર અવયવો આદિ દેખી એની વિભૂતિ અને એના સ્મરણમાં તું રોકાઈ ગયો. પ્રભુ તારું સ્મરણ તે ન કર્યું. સ્મરણ છે ઉત્પાતની પર્યાય, પણ એ ઉત્પાતની પર્યાય દ્રવ્યને જણાવે છે, એનું લક્ષણ કર્યું. પણ ઉત્પાતમાં ઓડી વિભૂતિ દેખીને આશ્રય થઈને હા 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 શરીર સુંદર છે, રૂપાળું છે, આવા શરીરના અવયવો છે ને પ્રભુ તું ભૂલમાં પડી ગયો. ભૂલ ભૂલવાની નથી, ભૂલ ભૂલવાનું લે શું કહેવાય, હે મહેંદી, મહેંદી ની છે ત્યાં વડોદરામાં છે મોટી, અમે તે તેઆટનો સાઢમાં મહિનો કે ચડ્યો હતો ને તેઆટની સાઢ મહિનો તે બધા જોતું તે એમાં અંદર ગીર્યા હતા, પણ નીકળવું કઈ રીતે. વડોદરામાં એક મોટી છે ભૂલ ભૂલામણી મહેંદીની બનાવેલી, એમાં ગેર્યા તો ગેર્યા પણ નીકળવું કઈ રીતે, માણસ ઉભો થઈ ગયેલા પણ નીકળવું કઈ રીતે, હે પેટની વાત છે. સંવત 1963 17 વર્ષની ઉંમર હતી, 73 વર્ષ પહેલાની વાત છે. વડોદરામાં મોટું કેસ ચાલતો મારો, અફિયાણમાં મોટો કેસ ચાલતો, એ ભૂલ ભૂલાણી જોવા ગયેલા ઘણા માણસ હારી અમારે બધા જણા હતા ને ત્યાંથી ઘેર્યા ખરા અંદર કોઈને પૂછ્યા વિના. હવે પણ નીકળવું કઈ રીતે આમાં, જોડે માણસ હતો ભાઈ પૈસા કઈ રહેતું, હવે આને મને બતાવ્યું પછી એને કીધું કે આમ થઈને આમ જાઓ તો આમ નીકળશું, એ ભૂલ ભૂલામણી કહેવાય. એમ આત્મા અનાદિને પોતાની વિભૂતિને ભૂલી પોતાની અંદર આનંદનો નાથ અતિન્દ્રિય સાગરનો એને ભૂલી અને ભૂલ ભૂલામણી આ પરની વૃદ્ધિનું સ્ત્રીની પુરુષની પૈસાની મકાનની બાબરૂની કીર્તિની ભૂલ ભૂલાવણીમાં પેચી ગયો. હવે નીકળવું શી રીતે કે છે, નીકળવું એ ઉપાય છે કે એને તું ભૂલી જા. એની ઉત્પાદ હોય ને ધ્રુવથી તો એનું પરમાણુ શરીરનું લક્ષાય, એનો આત્મા છે એ પણ એના ઉત્પાદ હોય ને ધ્રુવથી તેને જણાય. તું એને જાણ માટે તેને તને એને જાણવા માંગ્યું એમ નહીં, તને જાણવામાં તો ક્યારે આવે કે તારો જે ઉત્પાદ છે પર્યાય નવી થાય છે એ લક્ષણ દ્રવ્યનું છે ત્યાં જા તો તને જણાય. પર્યાયમાં દ્રવ્ય સ્વભાવની સ્મૃતિ પ્રગટ કરે, પર્યાયમાં દ્રવ્ય સ્વભાવની કેમ કે ઉત્પાદ અને ધ્રુવ સ્વભાવ ભેદ કહેવાય વિનાનું એનું લક્ષણ છે. શું થોડી વાતમાં એમ એમ માણસ ધર્મ થઈ ગયા કે દયા પાણી વ્રત કર્યા કઈ શાસ્ત્ર ભીણો મોઢે કર્યા, શાસ્ત્ર ધૂળે નથી શાસ્ત્ર અનંતવા મોઢે કર્યા, આ બંને શાસ્ત્ર પર વસ્તુ છે. એને યાદ કરતા તારું સ્વરૂપ શું છે તો પર્યાયમાં ભરાઈ જાય છે. અહીંયા તો આત્મા અંદર ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ એની નવી પર્યાય ઉત્પન્ન થાય, પૂર્વની અવસ્થા વ્યય થાય, સંકેતની ઉત્પત્તિ થાય, મિથ્યાત્નો વ્યય થાય, ગુણ પણ ધ્રુપ તરીકે કાયમ રહે એવા લક્ષણથી તે જણાયો છે. આ કઈ જાતની વાત, બાપુ સત્ય માર્ગ આ છે ભાઈ, એ બધા માર્ગ બહારના. એ દ્રવ્યનો સ્વભાવ તે અસ્તિત્વ સામાન છે 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 એ તો સામાન સૌથી. હવે એ અસ્તિત્વના બે પ્રકાર, સ્વરૂપ અસ્તિત્વ, સાદ્રશ અસ્તિત્વ. ઉત્પાદ તે પ્રાદુર્ભાવ અસ્તિત્વના બે પ્રકાર, સ્વરૂપ અસ્તિત્વ પોતે પોતાનું સ્વરૂપ છે તે પોતાનું અસ્તિત્વ, અને પોતે અને બીજા બધા છે એ સાદશ સિદ્ધ બધું ધ્યાન નામ. ઉત્પાદનો અર્થ પ્રાદુર્ભાવ, પ્રગટ થવું, ઉત્પન્ન થવું. વ્યય તે પ્રચુતિ, પૂર્વની અવસ્થાનો ભ્રષ્ટ થવું. ધ્રુવ તે અવસ્થિતિ, આ તો અર્થ કરે છે. ગુણો તે વિસ્તાર વિશેષ, આત્માના ગુણ જે છે એ વિસ્તાર વિશેષ છે. જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા, અતિન્દ્રિય અનંત ગુણો તે આમ વિસ્તાર આમ છે. જેમ સોનામાં પીડા, ચિકાશ અને વજન એક સાથે આમ છતી છે, એમ આ પ્રભુ આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણ વિસ્તાર સામાન્ય આમ રહેલા. ત્રીછા વસ્તુમાં ત્રીછા એક સાથે સ્વભાવ રહેલા એને ગુણ કહીએ. છે ગુણોથી વિસ્તાર વિશેષ, તેવું સામાન વિશેષાત્મક હોવાથી બે પ્રકાર. ગુણ અસ્તિત્વના પણ બે પ્રકાર, સ્વરૂપ અસ્તિત્વ અને સાદશ અસ્તિત્વ, એમ ગુણના બે પ્રકાર. અરે કેટલું યાદ રાખું, કોઈ બી સાંભળ્યું ન હોય. કોઈના ક્યાંક ગુરુની ભક્તિ કરો એટલે કલ્યાણ ને કઈ કે લાભ, ભક્તિ કરીને એ તો પરદ્રવ છે. ભક્તિ નો તો રાગ છે, તો વિકલ્પ છે, એ તો પુણ્યબંધ નું કારણ છે, કઈ ધર્મ ભરમ નથી. સમજાય છે કઈ? અનંત અનંત ગુણ સ્વરૂપ પ્રભુ, એને ઓળખવો હોય તો કે છે કે એના ઉત્પાદ વળી કે નું ઓળખાયું છે, બીજા વળી ઓળખાય એવું નથી. અને એને ગુણ ઓળખવા હોય તો તે ગુણ વિસ્તાર વિશેષ છે. આત્મામાં જ્ઞાન, દર્શન, આનંદ એવા અનંત ગુણો આમ વિસ્તાર આમ 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 પડ્યા છે. અને પરમાણુમાં એક રજકણમાં પણ વરણ, ગંધ, રસ, સ્પર્શ અનંતતા એક પરમાણુમાં આમ પડ્યા, આડા વિસ્તાર પડ્યા છે. તેઓ સામાન વિશેષક હોવાથી બે પ્રકારના. હવે એમાં સામાનની વાત કરે છે. ગુણ હવે દરેકમાં, દરેક આત્મામાં પણ હોય, પરમાણુમાં પણ હોય, છેદરીમાં હોય, એને સામાન ગુણ તરીકે કહેવામાં આવે છે. પંચાવન ગાથા અસ્તિત્વ છે, એવું અસ્તિત્વ ગુણ છે, એ સામાન છે. એટલે કે આત્મામાં પણ છે અને પરમાણુમાં પણ અસ્તિત્વ નામનો ગુણ છે. એમ છ દ્રવ્ય છે, ભગવાને તો છ દ્રવ્ય જોયા છે. અનંત આત્માઓ, અનંત પરમાણુઓ, અસંખ્ય કારણો, એક ધર્માસ્તિકા, ધર્માસ્તિક આકાશ, છ દ્રવ્ય ભગવાને કેવળી પરમાત્માએ જોયા છે. એમાં દરેક દ્રવ્યનું ગુણ પણ સામાન અસ્તિત્વ. આત્મામાં પણ અસ્તિત્વ છે, પરમાણુમાં પણ છે, ધર્માસ્તિ ધર્માદિ છે, ધર્માસ્તિત્વ છે, માટે તેને સામાન કહેવામાં આવે છે. નાસ્તિત્વ પરથી નથી, આત્મા પરથી નથી, પરમાણુ પરથી નથી, એવું નાસ્તિત્વ સામાન ગુણ છે. એ નાસ્તિત્વ છે, એ દ્રવ્યમાં છે, માટે તેને સામાન કહેવામાં આવે છે. એકત્વ છે, એકત્વ પણ એક પણ એક પણ સ્વરૂપ જે છે, દ્રવ્ય જે ગુણાદિ પણ છે, એક પણ એ કુટાળી શક્તિમાં આવે છે. એક અને એક શક્તિ આવે છે. એક પણ આ એ સામાન છે, કેમ કે આત્મા દ્રવ્યગુણ પર્યાયથી એક છે, એમ પરમાણુ પણ દ્રવ્યગુણ પર્યાયથી એક છે. એવું એક પણ છે, આત્મામાં પણ છે અને પરમાણુમાં પણ છે. અરે ક્યારે માટે તે સામાન છે. અનત્વ અનેરાપણું, આત્માથી પરમાણુ અનત્વ છે, પરમાણુથી આત્મા અનેત્વ છે, અન્નપણું છે, આ આત્માથી શરીરનું અન્નપણું છે અને શરીરથી આત્મામાં અન્નપણું છે, એ સમાન ગુણ છે. આત્મામાં પણ અન્નત્વ છે અને શરીરમાં પણ અન્નત્વ, જળમાં પણ અન્નત્વ નામનો ગુણ છે. દ્રવ્યત્વ, દ્રવ્યત્વ એ સમાન ગુણ છે, એ તો છ બોલાવે છે ને. દ્રવ્યપણું અસ્તિત્વ વસ્તુ તો પ્રમેતો છે, અગુરુરંગ એ તો આવે છે, ત્યાં તો વધારે નાખ્યા છે. દ્રવ્યપણું, દ્રવ્યપણું દ્રવ્ય છે, દરેક પદાર્થ દ્રવ્ય એટલે જેમ પાણીમાંથી તરંગ ઉઠે એ દ્રવ્ય છે કહેવાય, એમ દરેક દ્રવ્યમાં દ્રવ્યત્વ નામનો ગુણ છે કે જેને લઈને દ્રવ્ય 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 એટલે પ્રણમે. એનું પરિણમું એના દ્રવ્યત્વને લઈને છે, દરેક દ્રવ્યનું પર્યાયનું પરિણમું એના દ્રવ્યત્વ લઈને છે, બીજાનું પરિણમું કોઈ બીજા દ્રવ્યને લઈને છે એમ છે નહીં. આખનું કામ છે બહુ, અત્યારે ચાલતો વિષય ક્યાંય ન મળ્યા, ક્યાં ભક્તિ કરો વિનય કરો વાંચો શાસ્ત્ર ને, ગુરુની કૃપાથી મોક્ષ થઈ જાય, ભૂલે નહીં થાય સાંભળે. પરદ્રવ્યની કૃપા એ પર્યાય એમાં રહી, તારી પર્યાય ક્યાં આવી? બહુ જેની વાત બાકી. હા, એ દ્રવ્યત્વ આત્મામાં પણ છે અને છે દ્રવ્યમાં છે. પર્યાયત્વ જોયું, છે દ્રવ્યમાં પર્યાયત્વ નામનો ગુણ છે કે જેને લઈને પર્યાય થાય, પરદ્રવ્યને લઈને થાય એમ નથી. પર્યાયત્વ નામનો દરેક દ્રવ્યમાં છે દ્રવ્યમાં ગુણ છે, સામાન ગુણ છે, બધામાં છે માટે સામાન ગુણ છે, વિશેષ પછી વિશેષ. સર્વગતત્વ, હા સર્વગતત્વ વ્યાપક છે ને, દરેક પોતામાં સર્વગત પણ છે ને, પોતામાં એ દરેકનો સર્વગત ગુણ છે. અસર્વગતત્વ એ પણ સર્વમાં નથી અને પોતામાં છે એવો પણ એ ગુણ છે, એ પણ સમાન છે. સપ્રદેશત્વ, પ્રદેશપણું, એનાય સમાન કીધું. ભલે કાનાનું પણ પ્રદેશ છે ને, એ પ્રદેશ ભલે પ્રદેશો નથી પણ પ્રદેશ છે ને, પ્રદેશત્વ સમાન ગુણ છે, છેદ્રમાં છે. અપ્રદેશત્વ એ ભેદ વિનાનું અપ્રદેશપણું, એ પણ દરેક ગુણ દરમાં છે. અપ્રદેશત્વ ભેદ નથી જ્યાં પ્રદેશનો, એવો અપ્રદેશ સ્વરૂપ સમાન છે. મૂર્તત્વ, હા એ બધા મૂર્તપણું પણ સમાન છે. જળમાં મૂર્તત્વ છે ને, એ સમાન છે. ચૈતન્યમાં મૂર્તપણું કેવું એ ઉપેક્ષિત છે, પણ આ મૂર્તત્વને સમાન ગુણમાં લીધું છે. અમૂર્તત્વ એ સમાન છે, પરની અપેક્ષા કરીને મૂર્તત્વ કહેવું એ પણ સમાન છે અને પરની અપેક્ષા વિના અમૂર્તપણું એ સમાન છે. સક્રિયપણું, એ ગતિ કરે ગતિ કરે સક્રિયપણું એ સમાન છે, ભલે ધર્માસી આદિનું નથી પણ આત્મામાં છે ને, આત્મા અને પરમાણુમાં છે ને, માટે ઘણામાં છે માટે સમ. અક્રિયત્વ એ ગતિ ન કરે એવું અક્રિયત્વ પણ ગુણ છે એનો. ચેતનત્વ, ચેતનત્વ આ સામાન્યમાં લીધું છે, કેમ કે ઘણા છે ને, ભલે ચેતનત્વ છદ્રમાં નથી બીજા પાંચમાં, પણ ચેતનત્વ અનંતમાં છે માટે ચેતનત્વને સામાન ગુણ લીધો છે, નહીતર ચેતનત્વ એ વિશેષ છે. પણ અનંત આત્મામાં ચૈતન્યપણું છે એથી તેને સામાન કહેવામાં આવે છે. ભાઈ વિષય જુદી જાતનો છે બાપુ. અચેતનત્વ, જડનું અચેતનત્વ એ પણ સમાન છે. કર્તૃત્વ, આત્મામાં એ કર્તૃત્વ છે, બીજામાં એ કર્તૃત્વ છે. અકર્તૃત્વ પરનું ન કરી શકે એવું અકર્તૃત્વ પણ સમાન છે. ભોગતત્વ, પોતાની દશાને ભોગવે એવું એક ભોગતત્વ નામનો ગુણ દરેક દ્રવ્યમાં છે. એ જડની જડ પર્યાય ભોગવે. બોલામાં તેમ આવે કે બે જણા કરે તો જડને ભોગવું પડે, એવું આવે સમયસારમાં આવે છે ને કે વિકાર પરિણામ જીવે કરે, જડ કરે તો બેને ભોગવું પડે. આ બીજી અપેક્ષા છે, એની જે પર્યાય છે તે ભોગવે છે. એમ વાત છે, જડને સુખ 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 દુઃખ ને ભોગવે એ તો ચૈતન્ય વાત છે, પણ જડમાં પણ એની પર્યાયનું ભોગવું છે ને, ભોગ છે. હા હા, સામાન ગુણ કીધું છે. અભોગતત્વ એ પણ સામાન ગુણ છે, પરને ભોગતો નથી, પોતાને ભોગવે છે એ ભોગતત્વ ગુણ પણ બધામાં છે, પરને ભોગતો નથી એ પણ સમાન ગુણ બધામાં છે. આત્મા શરીરને ભોગવતો નથી, આત્મા સ્ત્રીના શરીરને ભોગવતો નથી. એ તો જડ છે, માટી ધૂળ છે, એનામાં અકર્તો ગુણ છે, આત્માનું કરી શકતો નથી અને આત્મા એનું કરી શકતો નથી, શરીરને ભોગવી શકતો નથી. આ છે ભોગતત્વ, અભોગતત્વ પરને ભોગવી શકતો નથી, દરેક દ્રવ્ય પરને ભોગવી શકતો નથી. આ પોતાની પર્યાયને ભોગવે એવો ભોક્ત ગુણ બધામાં છે, અને બીજાને ન ભોગવે એવો સમાન ગુણ પણ દરેકમાં છે. આત્મા આર પાણી કરી શકતો નથી, ઈજ કે છે એ અભોક્ત ગુણ છે. લાડવા દાળ ભાત કે સ્ત્રીનું શરીર આત્મા ભોગવતો નથી, એને ભોગવે છે તો રાગ દ્વેષને ભોગવે છે, કા આનંદને ભોગવે છે. ધર્મ પામેલો હોય તો અતિન્દ્રિય આનંદને ભોગવે, ન પામેલો હોય તો રાગ દ્વેષને ભોગવે, પણ પરને તો ભોગવી શકે. ભારે આખું ભાઈ દાળ ભાત ને શાક ને ભોગવી શકતો, લુગડો લુગડાને અડી શકતો નથી, લુગડાને આત્મા ભોગવી શકતો નથી. બાપુ એ વસ્તુ છે, એ આત્માને ભોગવી શકે નહીં, આત્મા એને ભોગવી શકે નહીં, એવો સામાન ગુણ દરેક દરેક મહાભૂત છે. આ આજનો વિષય જે ઈજણો છે, ધીમેથી ધીરેથી બાપુ આ તો અનંત કાળ ચાલ્યો ગયો, તત્વની દ્રષ્ટિ વિના વાસ્તવિક તત્વની શું સ્થિતિ છે, જેને પરની અપેક્ષા કરતા ભોગતામાં છે નહીં. આ પરમાણુને પણ આત્મા ભોગવે એમ નથી, તે પરમાણુને ન ભોગવે એવો એનામાં ગુણ છે, એમ પરમાણુમાં પણ આત્મા ભોગવે એવો ગુણ નથી, અને પરમાણુ આત્માને ન ભોગવે એવો એનામાં ગુણ છે. એક પરમાણુ બીજા પરમાણુને કરી શકે નહીં, તેમ બીજાને ભોગવી શકે નહીં. બહુ લાંબી વાત હતી છે. પંચાણું ગાથા જેણી છે, શાસ્ત્ર ને સિદ્ધાંત, પરમાત્માએ કહેલા તત્વોને સમજવા અને એની સ્વતંત્રતાની પ્રસિદ્ધિ થવી એવો અલૌકિક વાત છે. આ તો કે છે કે સ્ત્રીનું શરીર અમે ભોગ્યું એમ જે કોઈ કહે તો કે છે એક જૂઠી વાત છે. આત્મામાં પરને ભોગવે એવો કોઈ ગુણ નથી. પોતાની પર્યાયને ભોગવે પરને ન ભોગવે એવો ગુણ છે. હા હા તૃષા લાગી હોય બરફ આઈસ્ક્રીમ હમણાં કોઈ કહેતું તો આઈસ્ક્રીમ આપ્યું ક્યાં મુંબઈમાં હે નવડામાં આઈસ્ક્રીમ આપ્યું. અરે આઈસ્ક્રીમના પરમાણુ આત્મા ભોગવે ત્રણકાવવા નહીં. એ આઈસ્ક્રીમને આત્મા અડી શકતો નથી. પ્રભુ તને જીણું પડે શકતો આઈસ્ક્રીમને આત્મા અડી શકતો નથી. અડી શકે નહીં ખાય ક્યાંથી આવ્યું પ્રભુ તને? એ રસગુલ્લા મેસૂમ ને ઘીની પૂરી ને મુંબઈમાં તો કહેતે નતા એક થાળીના 35 રૂપિયા. હે છોકરાનું હક પણ કર્યું પોટભાઈના દીકરાના દીકરાને ત્રણેય માણસ જમાડ્યા વીસીમાં એક એકની થાળીના 35 રૂપિયા આપતા છે. અંદર કઈ ઊંચું બધું ધૂળ પણ કે છે કે એ ધૂળને થાળીને આત્મા ભોગવી શકતો નથી. મેસૂપ હોય પૂરી ઘીની હોય પતડવીને હોય અળવીના પાંદડામાં નાનો છોકરો હોય ને પછી આમાં એને બચ્ચું ભરે છે ને કેસી કેસી એ હાથ આ ઓઠ એના શરીરને અડ્યા જ નથી. આથી વાત કોણ માને જગતના તત્વની ખબર ન મળે. એ બચ્ચું ભરે છે ને આમ છોકરાને ખૂણો એને કે આ એને હેડ્યું નથી ને. આ પરમાણુ તે પરમાણુને હેડ્યા નથી તો એને ભોગવે શી રીતે એને કરે શી રીતે? રાગનો સંતોષ કરે રાગ કરે. મારો છોકરો રૂપાળો છે પેલો જન્મો છે 6 મહિના થયા છે મારું રૂપાળું શરીર છે નામ દેખ ધારે રૂપું લઈને આવ્યું અને બાપનો અણસાર આવે કઈક એમાં અણસાર તો આવે ને બાપનો અણસાર આવે ત્યાં મારા જેવો અણસાર આવ્યો ત્યાં પણ તું ક્યાં ત્યાં ક્યાં એ તો છે. બાપનો અણસાર છોકરાને પરમાણુની અવસ્થામાં આવે વ્યવહારથી એમ કહેવાય જણા એથી બાકી વ્યવહાર એટલે જૂઠો વ્યવહાર છે. એ કહેવાય ભાષા કહેવાય બાકી છે નહીં કોઈ દીકરા કોના બાપ કોના. ભગવાન આત્મા એને દીકરાનો જીવ ને દીકરાનું શરીર એનું ક્યાં છે? એ તો એનું તત્વ તો ત્યાં છે. એ તત્વને ભગવાન આત્મા અડતો નથી તો મારા ક્યાંથી થયા? બહુ ઝીણી વાત બાપુ આવી વાત ક્યાં? દયા પાડવામાં રોકાઈ ગયા કોઈ વ્રત પાડવામાં રોકાઈ ગયા ગપ્પા કરવામાં રોકાયા કોઈ ભક્તિ ભગવાન ગુરુની બધા રોકાઈ ગયા ત્યાં. પણ એ ભાવ તો રાગ છે. દયાનો ભાવ રાગ છે એનો પર્યાય તો તારામાં છે. એ ભાવને લઈને ત્યાં પરની જીવતર થયું છે દયા પડી છે એમ છે નહીં. હવે આવું ક્યારે નવરો અગુરુ લઘુત્વ જેટલા ગુણો ને પર્યાય છે એમાં ઘટે વધે નહીં, કોઈ ગુણ અભાવ થઈ જાય નહીં દરેક પરમાણુ દરેક આત્મામાં. અગુરુ નગુ હા એ પણ દરેક પરદ્રવ્યમાં છે. અને અગુરુ નગુ ગુણ પોતપોતાના દરેક ગુણમાં પણ છે. રાતા ઝીણી છે જયંતિભાઈ, બરાબર રવિવાર આવું આવે છે. શરીરમાં એક એક રજકણની અવસ્થા આત્મા કરી શકે નહીં અને ભોગવી શકે નહીં એવો આત્મામાં અકર્તા ન ભોગતા ગુણ છે, એમ પરમાણુમાં પણ અકર્તા ન ભોગતા છે. એક પરમાણુ બીજા પરમાણુને અડતો નથી તેથી કરે ને ભોગવે ક્યાંથી આવે? આવું એક કલાક યાદ રાખું, દુકાનના ધંધા નોકરીના ધંધા આખો દી મજૂરીઓ બને પછી બે પાંચ લાખ પેદા થાય, મોટા મજૂર છે. તત્વની વસ્તુ શું કેમ મર્યાદા છે, વસ્તુની સ્થિતિની મર્યાદામાં કેમ છે? જેમ ગ્રડ પાકો હોય ને અંદર પ્રવેશ ન થઈ શકે, એમ પરમાણુ બીજા પરમાણુમાં પ્રવેશ ન કરે, આત્મા પરમાણુમાં જાય નહીં પરમાણુ આત્મામાં પ્રવેશ ન કરે. એવો વજ્ર કિલો છે દરેક દરેક. એ સામાન ગુણો છે. આમાં ચેતનને પણ સામાન કેમ, જાજા આત્મા છે ને એ પૈકી, અને મૂર્તપણું પણ પરમાણુમાં જાજા છે ને એ પૈકી. હવે આત્મા મૂર્તપણું નથી, પરમાણુમાં મૂર્તપણું ઘણામાં છે ને, માટે મૂર્તપણું એ આત્મામાં નથી પણ ઘણા પરમાણુમાં છે, માટે મૂર્ત સામાન ગુણ કેમ. અને અમૂર્ત તો ઘણા આત્મામાં છે અને બીજા પણ, માટે તેને પણ સામાન ગુણ કેમ. સમજાણું કઈ, આત્મામાં કોઈ મૂર્તપૂર્ણ રાગવું રંગાવવું પડી દે છે મૂર્ત એમ નથી, એ તો ઉપચાર થી, આ તો વાસ્તવિક કથન. આત્મા મૂર્ત છે જ નહીં, અને મૂર્તને સામાન ગુણ કીધો એ ઘણા દ્રવ્યોમાં છે માટે, ઘણા પરમાણુમાં છે માટે, પણ બધા દ્રવ્યમાં છે માટે એમ નહીં. હા બોલે એ જ વાંધો કહેતા હતા ને, મૂર્ત કીધું છે કે નહીં, મૂર્ત કીધું છે ભાઈ ને હિન્દી ભીંડવાળા મૂર્ત કહ્યું. બાપુ એ મૂર્ત તો ઉપચારથી છે, બાકી મૂર્તપણું તો અનંત પરમાણુમાં ઘણામાં છે માટે તેને મૂર્તને સમાન ગુણ કહ્યો છે, પણ આત્મામાં પણ મૂર્તપણું છે માટે સમાન છે એમ નહીં. ચેતનપણું એ બધામાં છે માટે સમાન છે એમ નહીં, પણ ચેતનપણું ઘણામાં છે, ઘણા આત્મામાં છે, બધા આત્મામાં છે માટે તેને સમાન કીધું છે, પણ એ ચેતનપણું જળમાં પણ છે માટે સમાન કહ્યું છે એમ નથી. કેટલું યાદ રાખવું, મગજના લાકડા કેટલા ગીરી ગયા હોય, હું ધાર અનાદિના લાકડા છે. હવે એનામાં આ વાતને પહોંચવી, વિશેષ અવગાહિતુ, આકાશનો અવગાહિતુ વિશેષ છે, એ આકાશમાં જ છે બીજામાં નથી. હા ગતિ નિમિત્તા ધર્માસ્તિ, ધર્માસ્તિ નામનો પદાર્થ છે, ભગવાન સર્વજ્ઞને જોયો છે તે ગતિ નિમિત્તા, તે ધર્માસ્તિ કા એનો વિશેષ ગુણ છે, એવું બધામાં ગતિ નિમિત્તા છે નહીં. થીતી કારણ અધર્માસ્તી નામનો પદાર્થ છે, એમાં થીતી કારણ એનો જ ગુણ છે, બીજા બધામાં નથી, એની એક જ દેવ છે. વર્તનાય કાળનું લક્ષણ, વર્તવું એ કાળનું લક્ષણ, એ વિશેષ છે. રૂપાદિમાં તત્વ જળ, રૂપાદિપણું વર્ણ ગંધ રસપર્ધપણું એ વિશેષ છે. પેલામાં મૂર્ત કીધું તું એ ઘણામાં થઈને ગીણું હતું, અને આ રૂપાદિ મત પણ વિશેષ પણ છે. એના પરમાણુ ઉદગળ સિવાય બીજામાં નથી. હા હા, ચેતનત્વ જો ફરી લીધું પાછી કોઈનું બધામાં તો એમ ગીણું થયું, હવે ચેતનત્વ એક આત્મામાં જ છે અને બીજામાં નથી, માટે વિશેષ ગુણ છે. ચેતનત્વના બે પ્રકાર લીધા, એક ચેતનત્વ ઘણામાં છે માટે સમાન, અને એક ચેતનત્વ આત્મામાં જ છે અને જળમાં નથી માટે વિશેષ. ઇત્યાદિ વિશેષ ગુણ છે. સામાન્ય ગુણ પણ અનંત છે, વિશેષ ગુણ પણ અનંત છે. આ તો નામ આટલા આપ્યા. હા હા, એક એક આત્મામાં સમાન અસ્તિત્વાદી અનંત ગુણ છે, અને જ્ઞાન દર્શન આનંદ આદિ વિશેષ ગુણ પણ અનંત છે. અનંતનો ગંજ છે પ્રભુ. અરે અમરનાથ, ભગવાન અમરનાથ છે, કોઈ નાશ થાય નહીં, નિત્યાનંદ રહે, ધ્રુવ સ્વરૂપ રહે. આ એનું ચેતનપણું છે એ વિશેષ ગુણ છે, બીજા જળમાં નથી એ અપેક્ષા, અને ઘણા આત્મામાં છે એ અપેક્ષા. એને સમાન કહ્યું, એકને એકને બે લાગુ પડે. પર્યાયો એ તો ગુણની વ્યાખ્યા થઈ, પેલી દ્રવ્યની કીધી. દ્રવ સ્વરૂપ સ્થિત અને વિશેષ સાદૃશ્ય સ્થિત એમ કે દ્રવ્ય છે. ગુણોના આ પ્રકાર પડ્યા, સમાન અને વિશેષ. હા હા હા, પર્યાયો અવસ્થા હોય તે આયત વિશેષ હોય. દરેક દ્રવ્યમાં પર્યાય ક્રમે ક્રમે આમ લંબાઈથી થાય, એક પછી એક ગુણ છે તે આમ આમ ન હોય, અને પર્યાય છે તે આમ થાય ક્રમે, એથી એને આયત લંબાઈ કીધી. હા હા હા, એક ગાથામાં કેટલું અમારી ગયું છે. આત્મામાં વિકારને મૂર્ત કીધો છે, પણ એ કંઈ વાસ્તવિક નથી, એ તો ઉપચારથી કીધો છે. એ મૂર્ત ગુણ જેમ જળમાં છે એમ આત્મામાં છે એમ નહીં. મૂર્ત તો ગુણ તો જળમાં જ છે, આત્મામાં છે નહીં. હા હા, પણ અપેક્ષાથી કહ્યું હોય જાણવા માટે કેમ કે મૂર્ત નિમિત્ત છે ને કર્મ, એનાથી થયેલા સ્વભાવ છે અનંત ગુણનો પિંડ પ્રભુ. તો કોઈ ગુણ વિકાર કરે એવો તો ગુણ છે નહીં. એ અપેક્ષા એ ગણીને જયારે સ્વભાવને અરૂપીને અમૂર્ત કીધું, ત્યારે વિભાવને રૂપી અને મૂર્ત કીધો. પણ એ વાસ્તવિક નથી. આવી વાતો કન્વે ક્યાંય જજમાં નથી, ને ક્યાંય નથી આવ્યો અત્યારે, વાળામાં ક્યાંય નથી, ભારે હાથમાં પડે બિચારાને શું કરે. અરે ભાઈ, આ તો સર્વજ્ઞ પરમેશ્વર જિનેશ્વર દેવ ત્રિલોકનાથ એમના કહેલા વચનો છે, અને વસ્તુની મર્યાદા આમ જ છે. એમ જ્યાં સુધી ન જાણે એવો વિવેક ન કરે ત્યાં સુધી એને સમ્યક દર્શન ન થાય. મારો પ્રભુ મારી પર્યાયને ભોગવે, પણ પરને ભોગવે નહીં ત્રણ કાળમાં. તો એને પર્યાયનું ભોગવવું એ દ્રવ્યનું છે, ને એ ભોગવવાનું લક્ષણ છે, એનાથી આત્માનું લક્ષ કરવાનું છે, દ્રવ્યનું લક્ષ કરવાનું છે. અભુક્ત છે પરનો અભુક્તપણું, પણ એનાથી અભૂત અભૂક્ત પર્યાયથી દ્રવ્યનું લક્ષ કરવાનું છે. જે કાળી દ્રવ્ય છે આત્મા એના ઉપર લક્ષ કરવાનું છે. આવું ઝીણું હોય કેટલાક કે તો જિંદગીમાં સાંભળ્યું ન હોય. આવોથી નવો માર્ગ ક્યાંથી કાઢ્યો છે? આ તો અનાદિનો છે બાપુ. પર્યાય આયત વિશે શું અહીંયા પણ આવી ગયું છે. વિસ્તાર સામાન સમુદાય, આયત સામાન સમુદાય, ત્રણોમાં આયત એટલે ક્રમે ક્રમે પર્યાય થાય અવસ્થા. હાલો દરેક પરમાણુ દરેક આત્માની એક પછી એક અવસ્થા પર્યાય બદલે એ આયત એટલે લંબાઈથી થાય. એક સાથે બધી પર્યાય નથી, એક પછી એક પછી એક પછી એક અવસ્થા. એ આયત વિશે તેઓ પૂર્વે તાનની ગાથાની ટીકામાં કહેલા ચાર પ્રકારના છે. પર્યાયો કીધા હતા સમાન જાતિ ને અસમાન જાતિ ને દ્રવ્યના ગુણના સ્વભાવ પર્યાય વિભાવ પર્યાય. દ્રવ્ય દ્રવ્યને ઉત્પાદનની સાથે હવે વસ્તુ જે છે આત્મા અને આ પરમાણુ જે છે જળ એને ઉત્પાદ ભય ધ્રુવ સાથે અથવા ગુણ પર્યાય સાથે લક્ષ લક્ષણ ભેદ હોવા છતાં ઉત્પાદ ભય લક્ષણ છે, ગુણ પર્યાય લક્ષણ છે, દ્રવ્ય લક્ષ છે એવું લક્ષ લક્ષણ ભેદ હોવા છતાં શું કીધું? આમ ઉત્પાદ ભય ને ધ્રુવ તે લક્ષણ છે અને ગુણ પર્યાય તે લક્ષણ છે અને દ્રવ્ય તેનું લક્ષ છે. એ લક્ષણે લક્ષણનો ભેદ હોવા છતાં સ્વરૂપ ભેદ નથી, એના પ્રદેશ ભેદ કોઈ જુદા નથી. એક પરમાણુના ભેદથી બીજો પરમાણુ જેમ જુદું છે, એક આત્માથી જેમ પરમાણુ એવું આ ત્રણમાં જુદાતું નથી, એના પ્રદેશો જુદા નથી. હા, અત્યારે એ કેવું છો? હોળી જયારે સમૃદ્ધિ કામ આવે ત્યારે ઉત્પાદની પર્યાયના પ્રદેશ ક્ષેત્ર ભિન્ન છે, એ વળી જુદી વસ્તુ. પર્યાય એક સમયની છે તેટલાનું ક્ષેત્ર અને ધ્રુવનું ક્ષેત્ર બે જુદા ગણ્યા છે. અહીં એ વાત નથી લેવી. અહીં તો ફક્ત ઉત્પાદન અને ધ્રુવનું વસ્તુ તે ઉત્તરંતર્યું છે. ભલે લક્ષણ 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 ને લક્ષ ભેદ હોવા છતાં વસ્તુ ભેદ નથી. ઉત્પાદન અને ધ્રુવ પોતાના જ પ્રદેશમાં છે, ગુણ ને પર્યાય પણ પોતાના જ ક્ષેત્રમાં છે. આ ક્ષેત્ર ને પ્રદેશ શું આતી વાત છે બાપુ! ધર્મની વાત એવી જણી છે. પંચાણો એંગા થા, હે સ્વરૂપથી તો દ્રવ્ય એવું ઉત્પાદિત વાવું ગુણ કરે વાવું છે. દરેક વસ્તુ સ્વરૂપથી તો દ્રવ્ય ઉત્પાદ ને ધ્રુવ અને ગુણ કરે વાવું છે. હવે આનો દૃષ્ટાંત કહેશે વસ્ત્રની જેમ.